એકત્રાના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. વિજય રાય વૈદ્યનું જાણીતું પુસ્તક ગુજરાતી સાહિત્યની રૂપરેખા.
હા, ખૂબ જ મહત્વનું પુસ્તક.
પણ આપણે આખા પુસ્તકની નહીં, પણ એના એક ખાસ હિસ્સાની વાત કરીશું. એનો ઉપસંહાર, એટલે કે એનું છેલ્લું પ્રકરણ.
બરાબર. અને આ ઉપસંહાર પોતે જ એમ કહીએ તો આખા પુસ્તકનો નિચોડ આપે છે. વૈદ્યજીનો દ્રષ્ટિકોણ એમાં સ્પષ્ટ થાય છે.
બરાબર, કે સદીઓ જૂના આ ગુજરાતી સાહિત્યના પ્રવાહને એ કઈ નજરે જુએ છે, શું તારણો કાઢે છે અને ભવિષ્ય માટે શું વિચારે છે, એ બધું આ થોડાક પાનાઓમાં આવી જાય છે.
હા, એમ જ.
તો આજની આપણી ચર્ચાનો આધાર જ આ ઉપસંહાર છે. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે લગભગ 1000 વર્ષની આ સફર પછી વૈદ્યજી કયા મુખ્ય મુદ્દાઓ ઉપસાવે છે, શું સિદ્ધિઓ ગણાવે છે અને ક્યાંક કચાશ પણ જુએ છે કે કેમ.
ચોક્કસ.
તો ચાલો આ ઉપસંહારને જરા ખોલીએ અને સમજીએ કે વૈદ્યજી શું કહેવા માંગે છે. શરૂઆત એમણે જે સમય અને સ્થળનો વ્યાપ લીધો છે ત્યાંથી કરીએ. લગભગ 800 થી 1000 વર્ષનો ગાળો.
હા, ઘણો લાંબો સમયગાળો છે.
અને એમાં પણ જુઓ ક્યાં ક્યાંથી સર્જકોને યાદ કર્યા છે. આબુ પાસેના ધનપાલ, ઉત્તર ગુજરાતના શાલીભદ્ર,
જૂનાગઢના નરસિંહ મહેતા તો ખરા જ.
હા, પછી દ્વારકાની મીરા, પાટણના ભાલણ, વડોદરાના પ્રેમાનંદ,
દ્વારકાના અખો અને છેક રેવાતટ એટલે કે નર્મદા કિનારાના દયારામ.
એટલે આખા ગુજરાતને આવરી લીધું છે એમ કહી શકાય.
બરાબર. આ ખાલી ભૌગોલિક વિવિધતા નથી. વૈદ્યજી એ કહેવા માંગે છે કે આ સાહિત્ય કોઈ એક જગ્યાએ કે એક સમયમાં નથી બન્યું. એ જુદા જુદા પ્રદેશોમાં સૌરાષ્ટ્ર, આનર્થ, લાટ બધે જ વિસ્તરેલું છે.
અને પેલી સમાજની વાત પણ કરી છે ને.
હા, એ પણ નોંધપાત્ર છે. એમણે લખ્યું છે કે આ સર્જકો ત્રણેય દ્વિજવર્ણોમાંથી આવેલા હતા, એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય એ સમયના મુખ્ય શિક્ષિત વર્ગોમાંથી.
તેઓ એક સળંગ પરંપરા તરીકે જોઈ રહ્યા છે.
બિલકુલ. એમના માટે આ છૂટક છૂટક બનાવો નથી, આ એક નિરંતર યાત્રા છે. એમણે એક સરસ શબ્દ વાપર્યો છે, ભૃગુ વશિષ્ઠાદિનો અમર સંસ્કાર વારસો.
ઓ, એટલે એક પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો વારસો.
હા, કે જેને આ બધા સર્જકોએ પોતા પોતાની રીતે સાચવ્યો છે અને એને આગળ વધાર્યો છે. એક વહેતો પ્રવાહ છે, તૂટક નથી.
આ તો થઈ મધ્યકાલીન યુગની વાત. પછી લેખક અર્વાચીન યુગ પર આવે છે. ત્યાં પણ કેટલાક મોટા નામો ગણાવે છે.
હા, અર્વાચીન યુગના શિખરો,
જેમ કે ગોવર્ધન રામ ત્રિપાઠી અને મહાત્મા ગાંધી, એમને તો વંદનીય ધ્વજધારીઓ કહ્યા છે.
હા, અને આ પસંદગી જુઓ, ગોવર્ધન રામ સાહિત્ય થકી અને ગાંધીજી જીવન અને વિચાર થકી, બંને જાણે ગુજરાતી સંસ્કૃતિની મશાલ લઈને ચાલનારા.
પછી નર્મદનો ઉલ્લેખ છે, સૌથી મોટો સાહિત્યવીર.
નર્મદ એટલે પેલો યુગ પલટો, નવી હવા, નવો જુસ્સો. વીર શબ્દ બરાબર વાપર્યો છે.
અને કવિ નાનાલાલ માટે ઉત્કૃષ્ટ કલ્પના સ્વામી, એમની કલ્પનાની ઉડાણ માટે.
બરાબર. પછી મુનશી અને રમણલાલ દેસાઈ આવે છે, સૌથી સમર્થ ને લોકપ્રિય પ્રતિભાવંત વાર્તાકારો.
હા, નવલકથા ક્ષેત્રે એમનું પ્રદાન મોટું.
અને છેલ્લે મેઘાણીજી, લોક સાહિત્યના સૌથી બુલંદ ગાયક ને પ્રચારક.
આ બધા નામો પાછળ કોઈ ચોક્કસ વિચાર હશે ને, ખાલી યાદી તો નહીં હોય.
ના, જરાય નહીં. જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો વૈદ્યજી આ દરેક નામને ગુજરાતી સાહિત્યના વિકાસના કોઈક મહત્વના પાસાના પ્રતીક તરીકે જુએ છે.
અચ્છા, કઈ રીતે?
જેમ કે ગોવર્ધન રામ, ગાંધીજી નૈતિકતા અને સંસ્કૃતિનું માર્ગદર્શન આપે છે. નર્મદ આધુનિકતાને ક્રાંતિ લાવે છે. નાનાલાલ કવિતાની કલ્પના શક્તિનું શિખર વતાવે છે.
અને મુનશી રમણલાલ
એ કથા સાહિત્યની પહોંચ અને શક્તિ દર્શાવે છે. અને મેઘાણી એ બતાવે છે કે આપણા લોક મૂળિયા કેટલા ઊંડા અને સમૃદ્ધ છે. એટલે આ બધા પેલા સંસ્કાર વારસાને આગળ લઈ જનારા મશાલજીઓ છે.
બરાબર, સમજાયું. તો આ થઈ સર્જકોની વાત. પણ સાહિત્ય એટલે સર્જન પણ ખરું. તો એની સમૃદ્ધિ બતાવવા વૈદ્યજી કયા ઉદાહરણો ટાંકે છે?
એમણે કેટલીક એવી પંક્તિઓ અને કૃતિઓ યાદ કરી છે જે ખરેખર અમર થઈ ગઈ છે. જેમ કે નરસિંહની પેલી પંક્તિ, બ્રહ્મ લટકા કરે બહમ પાસે.
ખૂબ જાણીતી.
એમાં તત્વજ્ઞાન અને ભક્તિનો કેવો અદ્ભુત મેળ છે. પછી દયારામની રચના અભિનવો આનંદ આજ, આનંદની કેવી તાજગીભરી અભિવ્યક્તિ.
અને મધ્યકાળમાંથી બીજું શું યાદ કરે છે, કઈ કૃતિઓ?
ભાલણના કાદંબરીના અનુવાદમાંથી વૈદર્ભી વિલાપનો ઉલ્લેખ કરે છે. એ સમયમાં પણ ભાવોનું નિરૂપણ કેટલું સચોટ હતું એ બતાવવા.
હા, કરુણરસનું ઉદાહરણ.
અને દયારામની ગરબીઓ તો ખરી જ. પેલી હું શું જાણું જે વહાલે મુજમાં શું દેઠું, ભગવાન સાથેના સંબંધની કેવી મીઠી મથામણ.
આ તો થઈ મધ્યકાળની ઉત્તમ કૃતિઓની ઝલક. પણ અર્વાચીન સાહિત્યમાંથી?
ચોક્કસ છે જ. ગોવર્ધનરામના સરસ્વતીચંદ્રના પાત્રો, સરસ્વતીચંદ્ર અને કુમુદ, પાત્ર સર્જનની સિદ્ધિ તરીકે.
હા, એ પાત્રો તો અમર થઈ ગયા છે.
પછી કવિ કલાપીની પંક્તિ પ્રેમની ઝલક છાઈ રે, કે નરસિંહરાવ દિવેટિયાનું શોક કાવ્ય સ્મરણ સંહિતા,
અને કાંતનું વસંત વિજય.
હા, એ પણ. કાંતનું વસંત વિજય પ્રકૃતિ અને માનવ ભાવનું કેવું મિશ્રણ, આ બધું કાવ્યની સિદ્ધિઓ દર્શાવે છે.
અને ગદ્ય સાહિત્ય, જેમ કે વાર્તાઓ, નવલકથાઓ.
હા, એ પણ છે. સરસ્વતી ચંદ્રનું જે પ્રકરણ ઉષાએ શું જોયું? રમણભાઈ નીલકંઠનું ભદ્રમ ભદ્ર, જેને મર્મ નર્મની કૃતિ કહી છે.
ક્લાસિક હાસ્યકૃતિ.
પછી નાનાલાલની નાટિકા લોમહર્ષિણી, ધૂમકેતુની આત્માના આંસુ, સુંદરીની પ્યાસી જેવી નવલિકાઓ, ટૂંકી વાર્તા ક્ષેત્રે થયેલું કામ,
એટલે ટૂંકી વાર્તા સ્વરૂપની સિદ્ધિઓ પણ ગણાવે છે.
હા, અને આધુનિક કવિતામાં ઉમાશંકરનું એકોહમ બહુ શ્યામ, કે સુંદરમનું પ્રિયા કવિતાને જેવા કાવ્યોનો પણ ઉલ્લેખ છે.
એટલે વૈદજી ખાલી નામથી ગણાવતા, પણ જુદા જુદા સાહિત્ય સ્વરૂપો, પદ્ય, ગદ્ય, નાટક, નવલિકા, બધામાંથી શ્રેષ્ઠ ઉદાહરણો લઈને ગુજરાતી સાહિત્યનો વ્યાપ અને એની ગુણવત્તા બતાવવા માંગે છે.
બરાબર. એમનો મુખ્ય ભાર ઊંચી જાતની રસ નિષ્પત્તિ પર છે, એટલે કે કલાત્મક રીતે ઉત્તમ હોય અને વાચકને, ભાવકને ઊંડો અનુભવ કરાવે.
અને પેલી વિશ્વ સાહિત્યની વાત.
હા, એ મહત્વનું છે. વૈદ્યજી માને છે કે આમાંનું કેટલુંક સર્જન એવું છે જે માત્ર ગુજરાત કે ભારત પૂરતું સીમિત ન રહેતા વિશ્વ સાહિત્યમાં પણ ગૌરવભેર સ્થાન પામી શકે.
એટલે એમની અપેક્ષાઓ ઊંચી છે.
ચોક્કસ. સ્થાનિક પ્રશંસાથી સંતોષ માની લેવા નથી માંગતા.
આ રસપ્રદ છે. પણ શું વાત ફક્ત કવિતા, વાર્તા, નવલકથા પૂરતી જ સીમિત છે, કે પછી વિચાર અને ચિંતનની પણ નોંધ લે છે?
ના ના, ખૂબ સારો મુદ્દો ઉઠાવ્યો. વૈદ્યજી માટે સાહિત્ય અને ચિંતન અલગ નથી, એ બંનેને એક સાથે જુએ છે.
અચ્છા.
એ સ્પષ્ટપણે ગુજરાતી ચિંતકોના પ્રધાનને પણ એટલું જ માન આપે છે. સૌથી મોટું નામ તો ગાંધીજીનું છે જ, જેમનો પ્રભાવ આખા જગતમાં પડ્યો.
હા, એ તો છે જ.
પણ સાથે સાથે આનંદ શંકર ધ્રુવ, બળવંતરાય ઠાકોર, કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, આ બધા ચિંતકોને પણ યાદ કરે છે, જેમનો પ્રભાવ આખા ભારતમાં રહ્યો.
અને સંશોધનનું કામ, ભાષાશાસ્ત્ર કે ઇતિહાસનું?
હા, એનું મહત્વ પણ સ્વીકારે છે. કેશવલાલ, હર્ષદરાય ધ્રુવ અને નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા જેવા વિદ્વાનોના સંશોધન કાર્યનો ઉલ્લેખ કરે છે. એમના મતે આ બૌદ્ધિક પ્રદાન પણ એટલું જ મૂલ્યવાન છે. સાહિત્યિક સર્જન અને બૌદ્ધિક ચિંતન બંને મળીને જ ગુજરાતી સંસ્કારિતાને ઘડે છે.
અત્યાર સુધીની વાત સાંભળીને તો એવું લાગે છે કે વૈદ્યજી ગુજરાતી સાહિત્યની સિદ્ધિઓથી ખૂબ ખુશ છે, ગૌરવ અનુભવે છે. પણ શું વાત અહીં પૂરી થઈ જાય છે?
ના, અહીંથી જ, જેમ તમે કહ્યું, વાત એક નવો અને કદાચ સૌથી મહત્વનો વળાંક લે છે.
ઓ,
વૈદ્યજી આ બધી સિદ્ધિઓ ગણાવે છે, વખાણ કરે છે, પછી કહે છે કે આ બધું જોઈને સંતોષ થાય તેમાં કંઈ ખોટું નથી, આપણે ગર્વ લઈ શકીએ. પણ પછી તરત જ ઉમેરે છે, પણ એનાથી પરિતોષ તો ન જ પામી શકાય.
એટલે કે સંતોષ માનવાનો, પણ આત્મસંતોષ નહીં, ગર્વ કરવાનો, પણ એમાં રાચીને બેસી નથી રહેવાનો.
બિલકુલ એ જ. તેઓ કહે છે કે આપણા સાહિત્ય અને ચિંતનમાં સત્ય, શિવ અને સુંદરના જે અલ્પાલ્પ મોહક કે મનભર આવિર્ભાવ થયા છે, એટલે કે જે થોડી ઘણી શ્રેષ્ઠ સિદ્ધિઓ મળી છે, એના માટે સાત્વિક અભિમાન રાખવું બરાબર છે. પણ આટલું પૂરતું નથી.
તો પછી શું ખૂટે છે, ક્યાં જવાનું છે?
અહીં વૈદ્યજી પેલી આખરી સરખામણી કરે છે, જે કદાચ થોડી ખૂંચે એવી પણ છે.
કઈ સરખામણી?
એ કહે છે કે આપણે ગમે તેટલું ગૌરવ લઈએ, પણ હકીકત એ છે કે આપણે હજુ સુધી કોઈ એવા સર્જક નથી પેદા કરી શક્યા જેને આપણે છાતી ઠોકીને કહી શકીએ કે આ અમારા વાલ્મીકી છે, કે અમારા રવીન્દ્રનાથ ટાગોર છે, કે અમારા શેક્સપિયર છે.
ઓ, આ તો બહુ મોટી વાત કહી દીધી.
હા, એટલે કે એવા વિશ્વસ્તરીય યુગ પ્રવર્તક સર્જક હજી આપણે ત્યાં પાક્યા નથી, એવું એમનું માનવું છે.
અને ચિંતનના ક્ષેત્રમાં પણ એવું જ?
હા, ત્યાં પણ એ જ વાત. કહે છે કે આપણે કોઈ એમર્સન કે રાધાકૃષ્ણન કે લેસિંગ કે રોમેરોલા જેવા વૈશ્વિક કક્ષાના ચિંતક પણ નથી આપી શક્યા.
પણ અહીં એક પ્રશ્ન થાય, શું આવી સરખામણી કરવી યોગ્ય છે? દરેક સાહિત્યની પોતાની એક ઓળખ, પોતાનો એક સંદર્ભ હોય ને, વૈદ્યજી આટલા ઊંચા માપદંડ કેમ રાખે છે?
તમારો પ્રશ્ન સાચો છે અને આ મુદ્દો ચર્ચાસ્પદ પણ છે, પણ વૈદ્યજીનો ઈરાદો કદાચ આપણને ઉતારી પાડવાનો નથી. એમ લાગે છે કે એમનો હેતુ આપણી મહત્વાકાંક્ષાને જગાડવાનો છે. તેઓ ઈચ્છે છે કે આપણે ફક્ત આપણી પ્રાદેશિક સિદ્ધિઓથી ખુશ ન રહીએ, પણ દુનિયાના શ્રેષ્ઠ સર્જનો સાથે સ્પર્ધા કરીએ. એમનામાં એક મહેચ્છા છે, મોટી ઈચ્છા કે આપણું સાહિત્ય પણ એ સ્તરે પહોંચે.
આ જે અપૂર્ણતાનો ભાવ છે, એને વ્યક્ત કરવા માટે એમણે કોઈ ખાસ રૂપક વાપર્યું છે?
હા, એક બહુ જ ધારદાર રૂપક છે. તેઓ આ હજારેક વર્ષની આખી સફરને માનસી યાત્રા કહે છે, એક માનસિક બૌદ્ધિક યાત્રા.
માનસી યાત્રા.
અને પછી ઉમેરે છે કે આ યાત્રા હજુ અધૂરી ને અધૂરી છે. જાણે કોઈ યાત્રાળુ કાશી જવા નીકળ્યો હોય પણ વારાણસીએ વણ પહોંચી હોય.
વારાણસીએ વણ પહોંચી. વાહ, શું રૂપક છે! વારાણસી એટલે પેલું પરમ ધ્યેય, જ્ઞાન અને સિદ્ધિનું પ્રતીક.
બરાબર. એટલે વૈદ્યજી કહેવા માંગે છે કે આપણે નીકળ્યા છીએ, ચાલ્યા છીએ, ઘણું કાપ્યું છે, પણ હજી મંજિલે, જે આપણી સર્વોચ્ચ સિદ્ધિ હોવી જોઈએ, ત્યાં સુધી પહોંચ્યા નથી.
આ રૂપક તો આખા ઉપસંહારનો ભાર વહન કરે છે.
ખરેખર એ સિદ્ધિ અને અપૂર્ણતા વચ્ચેનો જે તણાવ છે એને બરાબર પકડે છે. પણ મહત્વની વાત એ છે કે વૈદ્યજી અહીં અટકી નથી જતા. એમનો અંતિમ સૂર નિરાશાનો નથી,
તો પછી
આશાનો છે.
હા,
આશા અને આહવાનનો છે. તેઓ કોઈ ઉકેલ નથી આપતા, પણ દિશા ચીંધે છે.
શું આહવાન છે?
તેઓ ઈચ્છા વ્યક્ત કરે છે કે ભવિષ્યમાં ગુજરાતી પ્રજાનું જીવન અધિકાધિક રસભર્યું અને પુણ્યવંત બને, અને ખાસ કરીને જે લોકો સાહિત્ય ચિંતન સાથે જોડાયેલા છે, જેમને એમણે અક્ષરસેવી નરનારીઓ કહ્યા છે, એ લોકો વધુ મહેચ્છુ ને પુરુષાર્થી બને.
મહેચ્છુ એટલે વધુ મોટી ઈચ્છાઓવાળા, વધુ મહત્વાકાંક્ષી.
અને પુરુષાર્થી એટલે વધુ મહેનતુ, વધુ પ્રયત્નશીલ.
બરાબર.
તેઓ ઈચ્છે છે કે આપણે મોટા સપના જોઈએ અને એને પૂરા કરવા માટે ખૂબ મહેનત કરીએ, આળસ છોડીએ,
જેથી પેલી માનસી યાત્રા પૂરી થાય.
હા, જેથી આ જે અધૂરી યાત્રા છે તે તેના લક્ષ્ય સુધી, પેલી વારાણસી સુધી, સુખરૂપ પહોંચે ને વહેલી, જલ્દી પહોંચે.
આ સંદર્ભમાં એમનું પેલું વાક્ય યાદ આવે છે જે તમે શરૂઆતમાં કહેતા હતા, ભૂતકાળનું જે ગૌરવપ્રદ છે, વર્તમાને જે આશાસ્પદ છે, તે ભવિષ્ય અનુપમ સંસિદ્ધિનું રૂપ ધરે નહીં ત્યાં સુધી ગુણી ગુર્જરીના એક પણ ભાવનારત સેવકથી સંતુષ્ટ કે પ્રમાદી બની બેસી રહેવાય નહીં.
બિલકુલ, આ વાક્ય જ આખા ઉપસહારનો સાર છે. ભૂતકાળનું ગૌરવ લો, વર્તમાનની શક્તિને ઓળખો, પણ ભવિષ્યમાં સર્વોચ્ચ સિદ્ધિ મેળવવાનું લક્ષ્ય રાખો અને ત્યાં સુધી પહોંચવા માટે મહેનત કરતા રહો. સંતોષ માનીને કે આળસુ બનીને બેસી ના રહો.
તો આ આખી ચર્ચા પરથી આપણે જો એક બે વાક્યોમાં કહેવું હોય તો વૈદ્યજીના આ ઉપસહારનો મુખ્ય સંદેશ શું ગણી શકાય?
મૂળ વાત એ છે કે વૈદ્યજીનો ઉપસહાર ગુજરાતી સાહિત્ય અને ચિંતનની હજાર વર્ષની યાત્રાનું એક મૂલ્યાંકન છે. એમાં ગૌરવ છે, સિદ્ધિઓની સ્વીકૃતિ છે, પણ સાથે સાથે અને કદાચ વધુ ભારપૂર્વક આત્મસંતોષ સામે એક મોટી ચેતવણી છે. એ એક આહવાન છે ગુજરાતી પ્રજાને, અને ખાસ કરીને એના લેખકો, કવિઓ, ચિંતકોને, કે આપણે વિશ્વસ્તરીય ઉત્કૃષ્ટતાને આંબવાનો પ્રયત્ન કરીએ, વધુ મોટા સપના જોઈએ અને વધુ મહેનત કરીએ. એ એક અધૂરી યાત્રાને પૂર્ણ કરવા માટેનું પ્રેરક બળ પૂરું પાડવાનો પ્રયાસ છે.
આ ચર્ચા પછી કેટલાક પ્રશ્નો મનમાં ચોક્કસ ઉઠે છે, જેમ કે વૈદ્યજીએ જે સરખામણી કરી વાલ્મીકી, શેક્સપિયર, ટાગોર સાથે, એ કેટલી યોગ્ય ગણાય? શું દરેક સાહિત્યને આવા વૈશ્વિક માપદંડથી જ માપવું જરૂરી છે?
હા, અને પેલું વારાણસી પહોંચવું વાળું રૂપક, આજના ગ્લોબલાઇઝ્ડ સમયમાં કોઈ એક ભાષાના સાહિત્ય માટે આવી પરમ સિદ્ધિ કે વારાણસીનો અર્થ શું હોઈ શકે? શું એ લક્ષ્ય આજે પણ એટલું જ મહત્વનું છે?
અને સૌથી મહત્વનો સવાલ કદાચ એ કે વૈદ્યજીએ જે મહચ્છા અને પુરુષાર્થનું આહવાન કર્યું, શું એ આજે પણ ગુજરાતી સાહિત્ય, કળા અને વિચાર જગત માટે એટલું જ પ્રસ્તુત અને જરૂરી છે?
બરાબર. આ એવા પ્રશ્નો છે જે આ ઉપસંહાર આપણને વિચારવા માટે આપે છે, અને કદાચ એ જ એની ખરી સાર્થકતા છે.
ચોક્કસપણે આ વિચારો સાથે જ આપણે આજની વાત અહીં પૂરી કરીએ. આ પ્રસ્તુતિ એકત્રા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.